నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురామయో మంగళము సుతమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వభావాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసని దాతాస్తి.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత్, సమయసార్ అని భగవాన్ అమృతచంద్రాచార్య రచిత్ ఆత్మఖ్యాతి టీకా, ఎనో స్వాధ్యాయ చాలే છે. એમાં 44મી ગાથા, સમયસારની 44મી ગાથાનો આપણે ભાવાર્થ વાંચી ગયા છીએ. પહેલા ભાવાર્થનો અર્થ કરી અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 44મી ગાથા ઉપર જે કહ્યું છે એ પ્રવચન રત્નાકરમાંથી લઈએ. ભાવાર્થમાં વાત એમ આવી કે ચૈતન્ય સ્વભાવ રૂપ જીવ સર્વ પરભાવોથી જુદો વેદ જ્ઞાનીઓને અનુભવ ગોચર છે. તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. અજ્ઞાની શું માને છે? એ જીવનું સ્વરૂપ જુદા પ્રકારે, અન્ય પ્રકારે માને છે. એમાં એ 8 પ્રકારની વાત કરી, અધ્યવસાય, આદિકર્મ, આદિકર્મના વિભાગ, અનુભાગ આદિ જે 8 પ્રકારની વાત કરવામાં આવી, એવા 8 પ્રકારથી અજ્ઞાની જીવને માને છે, પણ એવું સ્વરૂપ જીવનું નથી, આત્માનું એવું સ્વરૂપ નથી. તો આત્માનું કેવું સ્વરૂપ છે? તો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એટલે ચૈતન્ય સ્વભાવરૂપ જીવ છે. અને ચૈતન્ય સ્વભાવરૂપ જીવ છે એ બીજા બધા પરભાવોથી જુદો છે, એટલે અન્ય કોઈપણ પ્રકારના ભાવ છે, આત્માના શુદ્ધ ભાવ સિવાયના જે કોઈ ભાવ છે એ બધા આત્માથી જુદા છે. જીવનું મુખ્ય લક્ષણ એ છે, એનું ચેતનપણું, એ જ્ઞાન અને આનંદ સ્વભાવી છે, એ એનું મુખ્ય લક્ષણ અથવા તો મુખ્ય ગુણ. બીજા કોઈ દ્રવ્યમાં એવું ચેતન તત્વ છે નહીં. બીજું કોઈ દ્રવ્ય જ્ઞાન કરી શકતું નથી, બીજું કોઈ દ્રવ્ય અનુભવ કરી શકતું નથી, બીજા કોઈ દ્રવ્યમાં એ આનંદ કે સુખ કે શાંતિ કે એવું કંઈ અનુભવાતું નથી. માત્ર જીવ દ્રવ્ય એક જ એવું દ્રવ્ય છે કે જે ચેતન છે, એટલે એવા ચેતન સ્વભાવ રૂપે હંમેશા છે અને એવું અનુભવમાં આવે છે. અનુભવ ગોચર છે, જે એનો અનુભવ કરવા પુરુષાર્થ કરે છે એનો પુરુષાર્થ નિષ્ફળ નથી જતો, એ જરૂરથી એવો અનુભવ કરી શકે છે, એટલે એને અનુભવ ગોચર કહેવામાં આવ્યું. એ અનુભવ ગોચર કોને છે? કે જે અનુભવ કરે એને માટે એ અનુભવ ગોચર છે. જે અનુભવ કરવાનો પુરુષાર્થ કરે છે એને એ અનુભવ ગોચર છે. જે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને સાચી માન્યતાની દ્રઢતા કરે છે અને પછી એવું પોતે જેવું શુદ્ધ સ્વરૂપ છે, એવું જેવું સિદ્ધ ભગવાનને, જેવું તીર્થંકર ભગવાનને જાણ્યું છે અને અનુભવ્યું છે એવું સ્વરૂપ પોતે પણ પ્રગટ કરે છે, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે, ત્યારે એને એવું શુદ્ધ સ્વરૂપ, ચેતન સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એમ એ અનુભવ ગોચર છે. એટલે ભેદ જ્ઞાનીઓએ, ભેદ જ્ઞાની શા માટે કહ્યા? કે જેમણે આવો ભેદ કર્યો, ભેદ પાડ્યો, કોની વચ્ચે ભેદ પાડ્યો છે? કોની વચ્ચે ભેદ પાડ્યો છે? કે જીવ અને બીજા અન્ય સર્વ ભાવ જીવથી જુદા છે એવો જેણે ભેદ પાડ્યો છે, એ ભેદ જ્ઞાન સહિત પાડ્યો છે, જ્ઞાનથી પાડ્યો છે. બીજી રીતે કહીએ તો પ્રજ્ઞાથી પાડ્યો છે, એટલે પ્રજ્ઞા છીણીથી એને ચેતન એવું સ્વનું સ્વરૂપ અને બીજું બધું એને જુદા પાડ્યા છે, એટલે એવા એ ભેદ કરનારા છે, માટે એમને ભેદ જ્ઞાની કહેવામાં આવ્યા. અને ભેદ જ્ઞાનીઓએ એવું અનુભવ્યું છે એટલે અનુભવ ગોચર એવું સ્વરૂપ છે. એટલે ચૈતન્ય સ્વભાવરૂપ જીવ છે એ ચૈતન્ય સ્વભાવરૂપ જીવ બધાને માટે છે, પણ જે એનો અનુભવ કરે છે, જે અનુભવ કરે છે એને એ પ્રાપ્ત થાય છે. જે અનુભવ કરતો નથી અને બારમા ને બારમા જે રખડે છે એને એવા ચેતન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવનો લાભ મળતો નથી. એ દુઃખમાં ને દુઃખમાં જ રહે છે. એ ભલે ગમે તે પર્યાયમાં જાય, મોટા શેઠની પર્યાયમાં જાય કે રાજાની પર્યાયમાં જાય કે ચક્રવર્તીની પર્યાયમાં જાય, તો પણ જો એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ નથી કરતો તો એ બિચારો છે, એ ગરીબ છે, એ રાકો છે. જ્યારે જે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એ જ મહાલક્ષ્મીમાન છે. એટલે એવા ચેતન સ્વરૂપનો અનુભવ કરનારા ભેદ જ્ઞાનીઓ મહાપુરુષોએ એ જાણ્યું છે અને પછી આ વાત કરી છે. એટલે બીજા બધા ભાવોમાં જીવ છે એવો વિકલ્પ પણ હવે રહેતો નથી, એવા વિકલ્પને પણ સ્થાન નથી. અજ્ઞાનીઓ જે માને છે એ માન્યતાને કોઈ સ્થાન રહેતું નથી. હવે એના પછી શ્લોક કહે છે, એ શ્લોકની પહેલા આપણે પ્રવચન રત્નાકરમાંથી કેટલાક અંશો લઈએ. મોટાભાગની સ્પષ્ટતાઓ થઈ છે એટલે આજ આમાં આપણે બહુ ઝડપથી આગળ વધારશે. પ્રવચન રત્નાકરમાં સમયસર ગાથા 44 એની ટીકા ઉપરનું પ્રવચન જે આપ્યું છે ત્યાંથી જ આપણે વાત લઈએ કે આ અધ્યવસાન આદિ ભાવોની હયાતી કહેતા અસ્તિત્વ તો છે. પહેલી વાત કહેવી છે આ કે એ આઠ પ્રકારના જે ભાવ કહેવામાં આવ્યા એ આઠ પ્રકારના ભાવ કંઈ આકાશના ફૂલની જેમ નથી કે છે જ નહીં, કંઈ એનું અસ્તિત્વ નથી, એ માટે કોઈ ઉપજાવી કાઢ્યા છે એમ નથી. એવા ભાવોનું અસ્તિત્વ છે, એની હયાતી છે, એ નથી એમ નથી. આ શુક્રા સ્પષ્ટતા કરવી પડી કે આ આઠ પ્રકારના ભાવોથી જુદો ભગવાન આત્મા છે, આ જીવ છે તે આઠ પ્રકારના ભાવોથી જુદો છે એમ સ્પષ્ટતા કરવાની જરૂર શા માટે પડી? એમ સ્પષ્ટતા કરવાની જરૂર એટલા માટે પડી કે એવા આઠ પ્રકારના ભાવોનું અને બીજા એવા અનેક પ્રકારના ભાવોનું અસ્તિત્વ તો છે, અસ્તિત્વ તો છે, પણ એ અસ્તિત્વ છે એટલે એને જીવ તરીકે ન માનવું એટલા માટે એને સ્પષ્ટતા કરીને કહેવામાં આવ્યું. એટલે 44ની ગાથામાં એ કહેવામાં આવ્યું. 39, 40, 41, 42, 43 ગાથાની અંદર કઈ કઈ રીતે જીવ માનવામાં આવે છે એમ કરી અને આઠ પ્રકાર કયા, અને પછી એ મિથ્યા માન્યતા અજ્ઞાનીની છે અને એ પ્રકારે જીવ નથી, પણ જીવ જે છે તે પોતે અનુભવમાં આવે એવો જ્ઞાન સ્વભાવી છે, એ વાત 44ની ગાથામાં લેવામાં આવી. આ વાત કરવાની જરૂર શું પડી આ 39 થી 44 સુધીની? તો એટલા માટે એની જરૂર પડી કે આવા અધ્યવસાન આદિ ભાવો, આ બધું કર્મ અને કર્મના ઉદયરૂપ થતા ભાવને, કર્મના ઉદયને કારણે જે સંયોગો રચાય એવા સંયોગો રૂપે આત્માને માનવાનું ને એ બધી વાત, એટલે એ બધું છે નથી એમ નથી, એનું અસ્તિત્વ છે. એટલે અધ્યવસાન આદિ ભાવોની હયાતી કહેતા અસ્તિત્વ તો છે નથી એમ નથી, તો વાંધો શું છે? તો કે જીવ નથી એ સ્પષ્ટતા કરવી છે. હવે એની હયાતી છે તો પછી એને કેમ નહીં માનવા? તો કે જીવ તરીકે નહીં માનવા, પણ એ ભાવ તો છે, એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એ આત્માના મૂળ સ્વભાવમાં નથી. આત્માના અનંત ગુણોમાં એક પણ એવો ગુણ નથી કે જે એવા ભાવ કરાવે. એટલે એવા એ અધ્યવસાન કે કર્મના બંધ કે કર્મના ઉદય એવા કંઈ પણ આત્માની અંદર નથી. આત્મા એનાથી તદ્દન ભિન્ન છે. અને અહીંયા તો આપણે જીવ અજીવ અધિકારમાં જીવને લેવો છે, આપણે જીવને સમજવો છે, જીવના સ્વરૂપને સમજવું છે, એટલે અજીવથી ભિન્ન પડી અને એવા સ્વરૂપની વાત કરવામાં આવી છે. અજીવથી ભિન્ન આત્માના સ્વરૂપની વાત કરવામાં આવી છે. એટલે અહીંયા કહે છે કે આ અધ્યવસાન આદિ ભાવોની હયાતી કહેતા અસ્તિત્વ તો છે, અશુદ્ધતા છે જ નહીં એમ કોઈ કહે તો તે વાત ખોટી છે. એટલે કે એ બધા ભાવો છે એ અશુદ્ધતા રૂપે છે, અને એવા ભાવો છે, એવા ભાવો હોય છે, થાય છે, જીવને એવા ભાવો થાય છે. જો અશુદ્ધતા હોય જ નહીં તો પછી દુઃખથી મુક્ત થવાનો ઉપદેશ પણ કેમ હોય? એવી અશુદ્ધતા છે અને એવા ભાવ કરવાને કારણે એને ભાવ બંધ થાય છે, આશ્રવ થાય છે, બંધ થાય છે, અને એવા ભાવ બંધ થાય છે તો પછી દ્રવ્ય બંધ પણ થાય છે, એટલે એમ કર્મ બંધાય છે, અને પછી કર્મ બંધાય છે એ કર્મની સ્થિતિ છે, એનો અનુભવ પણ છે. કોઈ પણ કર્મ બંધાય છે તો કર્મની પ્રકૃતિ છે, એ ચાર વસ્તુ એમાં મુખ્ય છે કે કર્મની પ્રકૃતિ છે, પ્રકૃતિ બંધ કયા પ્રકારની પ્રકૃતિ છે એનો અનુબંધ અથવા અનુભાગ જેટલી તીવ્રતાથી કે મંદતાથી જે બાંધવામાં આવ્યું છે તે છે, એનો સ્થિતિબંધ છે એટલે કેટલી સ્થિતિ માટે એ રહેશે એ છે, અને એનો પ્રદેશ બંધ છે એટલે એમ કર્મ બંધાય છે. એટલે એની સ્થિતિ પૂરી થતાં એ કર્મ ફળ આપશે, સંયોગો સર્જાશે, અને પછી એ કારમણ રજકણો જે છે તે છૂટા પડી જશે, આ પણ નિશ્ચિત વાત છે, આ પણ થવાનું જ છે, હા થાય જ છે. પણ એ થાય છે એની સાથે જોડાઈને, જ્યારે કર્મના ઉદય આવે છે ત્યારે એની સાથે જીવ જોડાય છે, એટલે પરભાવે જોડાઈને પરનું લક્ષ કરીને જે ભાવ કરે છે એ બધા પરભાવ છે. એમ કરતા એને નવા કર્મ બંધાય છે, એટલે એને ક્યારેય કર્મથી મુક્ત થવા પણ રહેતું નથી, અને એવું કર્મથી મુક્ત થવા પણ શક્ય છે, થઈ શકે છે, એની ચાવી બતાવવી છે કે કઈ રીતે એ શક્ય છે. એટલા માટે આ બધી વાત કરવામાં આવી કે એ બધા ભાવને તમે પોતાના માની અને એમાં જોડાવો છો અથવા તો એને જીવ માનો છો, તે બધી માન્યતાઓને પહેલા છોડો, અને એ ભાવ સિવાય શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એવા શુદ્ધ આત્મ સ્વરૂપનો વિશ્વાસ કરો, શ્રદ્ધા કરો, અને મહાપુરુષોએ જે અનુભવ્યું છે એવું તમે અનુભવો, એટલે પછી નવા કર્મો બંધાશે નહીં, અને એમ કરતા જીવ મુક્ત થશે, મોક્ષને પ્રાપ્ત કરશે. એટલે અશુદ્ધતા નથી એમ નથી, અશુદ્ધતા તો છે જ, અશુદ્ધતા છે, એટલા માટે તો જીવ દુઃખી થાય છે. અશુદ્ધતાને કારણે, એવા વિભાવ ભાવને કારણે કર્મ બાંધે છે, અને પછી કર્મને કારણે જે કંઈ સંયોગો મળે છે એમાં આકુળતા વ્યાકુળતા એને દુઃખ આપનારી છે. એટલે જો અશુદ્ધતા હોય જ નહીં તો પછી દુઃખથી મુક્ત થવાનો ઉપદેશ પણ કેમ હોય? એટલે અશુદ્ધતા તો છે, દુઃખ ન હોય તો દુઃખથી મુક્ત થવાની વાત રહેતી નથી. પરંતુ દુઃખથી આત્યંતિક મુક્ત થવાનો જે જીન ઉપદેશ છે એનો અર્થ જ એમ થયો કે એક શુદ્ધ આત્મા સિવાય સંસારીને પર્યાયમાં દુઃખ પણ છે. વળી કોઈ જો એમ કહે કે આત્મામાં ગુણ નથી તો એ વાત પણ ખોટી છે. અહીંયા આગળ બીજી એક વાત લીધી છે, બહુ સરસ વાત સમજાવી છે ગુરુદેવે, કેમ કે આપણી આસપાસમાં અન્ય મતવાળા ઘણા લોકો છે એટલે આપણને કેટલીક વખતે જાણે અજાણે અન્ય મતની અંદર રસ પડે અને એમાંથી કેટલીક માન્યતાઓને સ્વીકારી લઈએ, એટલા માટે એની સ્પષ્ટતા કરતા અહીંયા કહ્યું છે કે વળી કોઈ જો એમ કહે કે આત્મામાં ગુણ નથી તો એ વાત પણ ખોટી છે. હા, પ્રકૃતિના જે રજોગુણ તમોગુણ ઇત્યાદિ છે તે આત્મામાં નથી છે ને, બીજા વેદાંત વગેરેમાં આ બધું કહેવામાં આવે છે ને, તો એ નથી, એ બરાબર છે. પરંતુ વસ્તુના ગુણો, આપણે તો વાત બીજી કરીએ છીએ, એ રજોગુણ ને તમોગુણની વાત જે કરી એ આત્મામાં નથી, એ બરાબર છે. પરંતુ વસ્તુના ગુણો એટલે શક્તિઓ તો વસ્તુમાં છે જ. તો શ્રી પ્રવચન સારમાં અલિંગ્રહણના 18મા બોલમાં એમાં આવે છે ને કે આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. પાછું એક પ્રશ્ન અહીંયા લીધો, જેમણે આ પ્રવચન સારનો અભ્યાસ છે એમને ખ્યાલ આવશે, આપણે પ્રવચન સારના સ્વાધ્યાયમાં આ વાત આવી હતી, અલિંગ્રહણના 20 બોલમાંથી 18મા બોલમાં આ વાત આવે છે કે આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે, તો એનો અર્થ શું? તો ત્યાં બીજું કહેવું છે, ત્યાં એમ કહેવું છે કે સામાન્ય જે વસ્તુ ધ્રુવ, એ ધ્રુવ અખંડ એક આકાર છે, તે ગુણ વિશેષ રૂપે થતી નથી. સામાન્ય ચિદરૂપ ચીજ જે ધ્રુવ છે તેમાં ગુણો છે તો ખરા, પણ ગુણ અને ગુણીનો ભેદ જ્યાં લક્ષમાં લેવા જાય ત્યાં વિકલ્પ રાગ ઉઠે છે, એટલે એવા ગુણ ગુણીનો ભેદ છે જ નહીં, અને એવો વિકલ્પ કરવાનો રહેતો નથી, એવો વિકલ્પ ન કરવો, એટલા માટે એ વાત લેવામાં આવી છે. તેથી સામાન્ય જે છે તે ગુણ વિશેષને નહીં આલિંગન કરતું શુદ્ધ દ્રવ્ય છે એમ ત્યાં કહ્યું છે. જે સામાન્ય છે તે ગુણ વિશેષને નહીં આલિંગિત કરતું શુદ્ધ દ્રવ્ય છે, એટલે કે ત્યાં ગુણ ગુણીનો ભેદ છે જ નહીં. ગુણ વિશેષને આલિંગન નથી કરતું એવું શુદ્ધ દ્રવ્ય છે, એટલે કે એમાં ખરેખર એ અખંડ એક રૂપે જ છે, એમાં એવા જુદા જુદા ગુણ છે જ નહીં, એવું એ શુદ્ધ દ્રવ્ય છે એમ ત્યાં કહ્યું છે. અહીંયા વાત આપણી જે ચાલે છે એ બીજી વાત ચાલે છે. અહીંયા ગુરુદેવે આ વાત જે વધારાની લીધી એ મૂળ વાત તો એના ઉપરથી લેવામાં આવી. આપણે જે પહેલા પેરેગ્રાફ કર્યો કે સંસારી અવસ્થાની અંદર એને શુદ્ધ આત્મા એનો છે, છતાં પણ એને એ બીજી પર્યાય જે થાય છે અને એ પર્યાયને કારણે દુઃખ થાય છે, પણ એ પર્યાયને કારણે દુઃખ થાય છે પણ એવા ગુણ આત્મામાં નથી કે જે દુઃખ કરાવે, એવા ગુણ આત્મામાં નથી, એવા ગુણ કોઈ આત્માની અંદર નથી. અને જે ગુણ છે એની વાત કરી છે તો કે ગુણ તો છે, શુદ્ધ ગુણ છે, તો એના એની વાત ઉપરથી આ પ્રવચન સારની વાત લેવામાં આવી કે ગુણ છે એ વાત કરી છે. અને પાછું પ્રવચન સારમાં આમ પણ કહ્યું છે કે ગુણ વિશેષથી નહીં આલિંગિત, તો એ વાત શું છે એ વચમાં આ વાતને પણ સમજાવી કે આ રીતે ગુણ વિશેષથી નહીં આલિંગિત થતું શુદ્ધ દ્રવ્ય છે એમ કહ્યું છે. એટલે ગુણ છે પણ એ એક રૂપ છે, એકાકાર છે, એટલા માટે એમાં કોઈ ભેદ પડતો નથી. એ સમ્યક દર્શનનો વિષય અભેદ છે, એકાકાર છે. અને એવા એવા દ્રષ્ટિનો વિષય કહો કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેનો વિષય કહો, એ જે વિષય છે એ અખંડ એક રૂપ આત્માનું સ્વરૂપ છે. એમાં ગુણ અને ગુણી, ગુણોને ધરનારો ગુણી, એવો કોઈ ભેદ છે નહીં, એવો કોઈ ભેદ નથી. એ ગુણ ગુણીનો ભેદ સમ્યકત્વના વિષયમાં નથી. ભેદના લક્ષ્ય નહીં પણ પૂર્ણ સત વસ્તુ જે અભેદ એક રૂપ સામાન્ય ચૈતન્ય સ્વરૂપ છે તેના લક્ષ્ય સમ્યક દર્શન થાય છે. જો ભેદ કરીને જોવા જશે તો સમ્યક દર્શન નહીં થાય. આત્મા અનંત ગુણોનો પિંડ, એની દ્રવ્ય ગુણ અને પર્યાય એમ જ્યારે વિકલ્પ સહિતનો એ વિચાર લઈને બેઠો છે અને એવા ભાવ હશે વિકલ્પ સહિતના ભાવ, તો એને અખંડ એક આત્મ સ્વરૂપના દર્શન નહીં થાય. ભેદ પાડશે, ભેદનું લક્ષ્ય થશે એટલે વિકલ્પ થશે અને સ્વરૂપમાં નહીં જવાય. એટલે ભેદના લક્ષ્ય નહીં પણ પૂર્ણ અખંડ આખી એક વસ્તુ સત, એટલે હોવા પણ છે તે પૂર્ણ સત વસ્તુ જે ખરેખર અભેદ છે. ભેદ તો આપણે સમજવા માટે પાડ્યા છે, અંદર ભેદ નથી, વસ્તુમાં એટલે આત્મામાં કોઈ ભેદ નથી. એક એક ગુણ જુદો જોઈ શકાતો નથી, એક એક ગુણ જુદો અનુભવી શકાતો નથી, એ એક રૂપે જ છે, એ એક રૂપે જ છે. જેમ પેલા શરબતમાં અનેક પદાર્થ નાખ્યા હોય, ખાંડ નાખ્યું હોય, અંદર સહેજ મીઠું નાખ્યું હોય, લીંબુ નાખ્યું હોય, એમાં બદામ વાટીને પણ નાખ્યું હોય, વરિયાળી વાટીને નાખ્યું હોય, બધું નાખ્યું હોય, કેસર વગેરે, તો એ બધું જ્યારે શરબત બનીને પીવામાં આવે ત્યારે એ એક રૂપે પીવાય છે, એનો અનુભવ એક રૂપે થાય છે, એનો સ્વાદ એક રૂપ આવે છે. છે બધું, એમાં કહી શકાય કે હા આ છે, ખટાશ પણ છે, આ છે તે છે, પણ બધું જ્યારે અનુભવમાં આવે ત્યારે જુદું જુદું વારા પરથી ક્રમમાં નથી આવતું કે ચલો પહેલા ખટાશનો અનુભવ થાય, પછી ખાંડ એટલે મીઠાશનો અનુભવ થાય, એમ જુદો જુદો કંઈ અનુભવ નથી થતો. એ એક રૂપે અનુભવમાં આવે છે. એટલે વસ્તુ એક રૂપે છે, આત્મા એક રૂપે છે. આત્માના અનંત ગુણો છે તો કંઈ એક પછી એક ક્રમમાં એ અનંત ગુણો અનુભવમાં આવે, એની પર્યાય અનુભવાય એમ નથી, એનું પરિણમન એમ નથી થતું, એ એક રૂપ છે. એટલે એ વાત છે કે ભેદના લક્ષ્ય નહીં પણ પૂર્ણ સત વસ્તુ જે અભેદ એક રૂપ સામાન્ય ચૈતન્ય સ્વરૂપ છે તેના લક્ષ્ય સમ્યક દર્શન થાય છે. અને આ વાતને બરાબર સમજવી પડશે. બીજી એક વાત અહીંયા પણ કરી છે, આપણે હવે એ વાત નથી લેતા, આગળ અહીંયા લઈએ અને પછીના પેરેગ્રાફ એક છોડીને કે આ અધ્યવસાન આદિ જે ભાવ છે તે બધાએ ખરેખર છે અને વિશ્વને સાક્ષાત દેખનારા ભગવાન અરહંતદેવો વડે એ ભાવોને પુદ્ગળ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા છે. એટલે એ વસ્તુ છે એ વાત તો નક્કી કરી, પણ એ અશુદ્ધિ છે એટલા માટે એ ભાવ આત્માની પર્યાય રૂપે હોવા છતાં પણ એને પુદ્ગળના પરિણામ કહેવામાં આવ્યા છે. જો શ્રી અરહંતદેવ વિશ્વને એટલે કે સમસ્ત પદાર્થોને સાક્ષાત જાણે દેખે છે, શું કહે છે અહીંયા કે જુઓ શ્રી અરહંતદેવ વિશ્વને એટલે કે સમસ્ત પદાર્થોને સાક્ષાત જાણે દેખે છે. ભગવાનને કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં સ્વ પર પ્રકાશકપણાનું સંપૂર્ણ સામર્થ્ય પ્રગટ્યું છે. તેથી તેઓ આખા વિશ્વને દેખે છે, જાણે છે. જો અહીંયા વિશ્વને જાણવું મહત્વનું નથી, સ્વ પર પ્રકાશકપણામાં પણ એવું છે કે ખરેખર ભગવાન તો પોતે સ્વને જ જાણે છે. સ્વ અને પર બંનેને પ્રકાશ હું એ બંનેને પ્રકાશવું એનો અર્થ શું થાય કે પ્રસિદ્ધ કરવું. સ્વને પ્રકાશે એટલે એને પ્રસિદ્ધ કરે છે. આપણે કોઈપણ વસ્તુ ઉપર પ્રકાશ ફેંકીએ એટલે એ પ્રસિદ્ધ થાય, એ જણાય. એવી રીતે જ્ઞાનરૂપી પ્રકાશ જે છે એ સ્વ તરફ જાય છે એટલે સ્વને પ્રકાશે છે, તો સ્વની પ્રસિદ્ધિ થાય છે, સ્વ અનુભવમાં આવે છે. અને પરને પ્રકાશે છે તો પરની પ્રસિદ્ધિ થાય છે. પણ પરની પ્રસિદ્ધિ કરવા ભગવાન જતા નથી. કેવળી ભગવાન તીર્થંકર ભગવાનને કંઈ પર પ્રકાશવું નથી, એ તો સ્વને જ પ્રકાશી રહ્યા છે. પણ જ્ઞાનની નિર્મળતા એવી છે કે એ પર પદાર્થો બધા જ જ્ઞેય માત્ર છે, એ જ્ઞાનમાં ઝળકે છે. માટે એ શક્તિ અપેક્ષા એમ દર્શાવવામાં આવ્યું કે એ જ્ઞાન કેટલું શક્તિમાન છે કે જેમાં જગતના કોઈપણ જ્ઞેય છે એ એમાં જણાય. એટલે એ પ્રમાણે એ સ્વ પર પ્રકાશકપણું કહ્યું છે. એટલે એવું સ્વ પર પ્રકાશકપણું ભગવાનને છે, એમને એવું સામર્થ્ય પ્રગટ્યું છે. તેથી એ જ્ઞેય માત્રને જાણે છે, આખા વિશ્વને દેખે છે જાણે છે, એટલે જ્ઞેય માત્રને જાણે છે. અને એ સર્વજ્ઞપણું છે. અને એવું સર્વજ્ઞપણું છે એવા કેવળી ભગવાન એમ કહે છે કે આ જીવના પર્યાયમાં થતા જે વિભાવ ભાવ, વિકારી ભાવ, અન્યના લક્ષ્ય થતા ભાવ, એટલે કે કર્મનો ઉદય આવ્યો એના તરફ લક્ષ્ય જતા જે ભાવ થયા તે આ પૂદગળ પદાર્થોની બધી રચનાઓ બધા સ્કંદ છે ને, આપણે આ જોઈએ છીએ ને. અહીંયા ડેસ્ક છે, ટેબલ છે, ચેર છે, કોમ્પ્યુટર છે, કાર છે, મકાન છે, કપડાં છે, આ બધું જે છે પર પદાર્થો છે, પૂદગળ છે ને, એનું લક્ષ્ય થતા જે ભાવ થાય છે તે એ બધા પણ પર ભાવો. ભાવ જીવના છે, ભાવ છે તો જીવના, પણ એ પરનું લક્ષ્ય થતા થતા જે ભાવ થાય છે, પરનું લક્ષ્ય કરવાથી થતા જે ભાવ છે, એટલે એને પૂદગળ ના કયા. એ બધા ભાવ આત્માના હોવા છતાં એને પૂદગળ ના કયા. અને એમ કહી એને દર્શાવવું એ છે કે આત્માના મૂળ સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી કે જેથી આવા ભાવ થાય. અને છતાં પણ એમ તો ભાવ તો થાય છે. સવારથી સાંજ સુધીમાં આપણને જે ભાવ થાય છે એ બધા પરના લક્ષ્ય તો ભાવ થાય છે, શરીરના લક્ષ્ય ભાવ થાય છે. આપણે જે જોબ કરીએ છીએ, કામ કરીએ છીએ, એ બધાના લક્ષ્ય જે વિકલ્પ અને એની કાંઠે રહેલા ભાવ છે, એ બધા ભાવ તો થાય જ છે. એટલે એ ભાવો હોવા પણ એ તો છે જ, એ અશુદ્ધ ભાવ છે. એ બધા અશુદ્ધ ભાવ છે. એ શુભ કે અશુભ પરિણામ એના થાય છે એવા અશુદ્ધ ભાવ છે. એટલે એની હયાતી છે, એ નથી એમ નથી. અને મોટાભાગે જીવ એવા ભાવમાં જ રહે છે. એટલે એવા ભાવને એ પોતે જીવ માની લે છે કે આ જીવ છે, આ જ મારું સ્વરૂપ છે. એટલે એ માન્યતા છોડાવવી છે. એટલા માટે થઈ અને એમ કહેવામાં આવ્યું કે એ બધા ભાવ છે એ ભલે તારા થયા, પણ એ તારા નથી, એટલે આત્માના નથી. એને તું આત્માના છે એમ જ્યાં સુધી માની રહીશ ત્યાં સુધી તું એ ભાવથી છૂટી શકીશ નહીં. એ પૂદગળના છે એમ તું કહી દે, કેમ કે પૂદગળના લક્ષ્ય થાય છે, પરના લક્ષ્ય થાય છે, એટલે એ બધા પરના ભાવ છે. અને બીજી વાત એ છે કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એવા ભાવ થાય, છતાં પણ એ થાય છે. કેમ કે એ વખતે એ સમયે એની એવી યોગ્યતા છે, જીવની એવી યોગ્યતા છે, એટલે એ સમયે એવા ભાવ કરે છે. યોગ્યતા છે એટલે કે એવા ભાવ કરવા એવું કોઈ જરૂરી નથી. કોઈ એમ કહેતું નથી કે તમારી યોગ્યતા છે એટલે તમે એવા ભાવ કરો, એવું કોઈ કમ્પેલ કરતું નથી. છતાં જીવ એવી એ વખતની એવી યોગ્યતા ને લીધે એવા પરભાવ કરે છે, વિભાવ ભાવ કરે છે. જો યોગ્યતા તો ગમે તે પ્રકારની હોય, જીવને જેટલી યોગ્યતા હોય એ પ્રમાણે કંઈ જીવ બધી રીતે વર્તે છે. આપણે અહીંયા સામાન્ય વ્યવહારની અંદર પણ આપણે જોઈએ તો અત્યારે આપણને પણ એવી યોગ્યતા છે કે આપણે મોઢામાં પેસિફાયર રાખી અને બહાર ફરી શકીએ. આપણે પણ કૂદકા મારીએ, જમ્પિંગ કરીએ, એવું કરી શકીએ. નાના બાળકની જેમ બધા જ વ્યવહાર કરીએ, લખોટી પણ રમીએ. આપણામાં અત્યારે યોગ્યતા નથી, આપણે ન રમી શકીએ લખોટી, રમી શકીએ. પણ એવું આપણે કરતા નથી. કેમ? તો કે આપણે હવે મચ્યોર થયા એટલે આપણે નથી કરતા. એટલે યોગ્યતા છે માટે કરવું એમ નથી. જીવમાં એવી યોગ્યતા છે વિભાવ ભાવે પરિણમવાની, પણ એવું એને કોઈ કહેતું નથી કે તું એવી યોગ્યતા છે માટે તું વિભાવ ભાવે પરિણમન કર, પરના લક્ષ્ય ભાવ થાય એમાં તું પરિણમન કર, એવા જ ભાવે રહે સવારથી સાંજ સુધી તું પરનું જ લક્ષ્ય કર, એવું કોઈ એને કહે છે? એવું કોઈ કહેતું નથી. છતાં એ સવારે ઉઠે છે ત્યાંથી રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં એ પરનું લક્ષ કરીને જ રહે છે, ક્યારે પોતે પોતાના ભાવે થતો નથી. એટલે એને ઊંધી માન્યતા થઈ ગઈ છે કે આ જે કંઈ ભાવ થાય છે આખા દિવસમાં જે છે એ જ હું છું, એ જ જીવ છે. એટલે આ માન્યતા તોડવાની છે, એટલા માટે આ આખી ગાથાઓ બધી લેવામાં આવી. પહેલા 5 ગાથા લીધી અને પછી આ 44મી ગાથામાં એનું અર્થઘટન કર્યું કે ના એમ નથી, જે 5-8 પ્રકારના ભાવે જીવનું સ્વરૂપ કહેવામાં આવ્યું એમ નથી અને શા માટે નથી એ સમજાવવામાં આવ્યું. તો એમ એને પુદ્ગળના પરિણામ કહેવામાં આવે, અધ્યવસાયને જે બધા થાય છે એ બધાને એ રીતે પુદ્ગળના પરિણામમય કહેવામાં આવ્યા છે. એટલે એ ભાવ છે, એની હયાતી છે, ત્યાંથી શરૂઆત કરી અને પછી આગળ ગુરુદેવે આ બધા ભાવને સમજ આપી છે. તો અહીંયા આ વાત છે કે આ અધ્યવસાન આદિ ભાવો છે તે બધાએ પછી કરીને કહે છે કે વિશ્વને સાક્ષાત દેખનારા ભગવાન અજંત દેવ વડે એ પુદ્ગળ દ્રવ્યના પરિણામ કહેવામાં આવ્યા છે. અને એમાં એમણે કહ્યું છે એટલે સત્ય છે એ વાત કહેતા એ વાત કરી કે શ્રી અરિયંત દેવ એટલે દેવ વિશ્વને એટલે કે સમસ્ત પદાર્થોને સાક્ષાત જાણે છે, દેખે છે. ભગવાનને કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં સ્વ પર પ્રકાશકપણાનું સંપૂર્ણ સામર્થ્ય પ્રગટ્યું છે, તેથી તેઓ આખા વિશ્વને દેખે છે, જાણે છે. ખરેખર તો સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે, સર્વજ્ઞપણું છે એ આત્મજ્ઞપણું છે. એટલે આત્માને જાણે અને એમાં આગળ વધતા વધતા સર્વજ્ઞપણું થાય. જે આત્માને જાણતો જ નથી એ તો સ્વર્ગનો ક્યાંથી થશે. એટલે સર્વજ્ઞપણું છે એ આત્મજ્ઞપણું છે. આત્માનો મૂળ સ્વભાવ જ સર્વજ્ઞ છે, એટલે એ પૂરેપૂરા સંપૂર્ણ રીતે એ આત્મજ્ઞ થઈ ગયા છે, આત્માને જ જાણનારા છે. કેવળ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એટલો અને એવડો છે કે તે સ્વ અને પરને સંપૂર્ણ પ્રકાશે. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. જો આ એક બીજી વધારે વાત કરી દીધી છે, લોકાલોક છે આ બધા પદાર્થો જગતમાં છે માટે જ્ઞાન થાય છે એમ નથી, પરનું જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને તીર્થંકર ભગવાનને સર્વજ્ઞને તો એ કઈ પદાર્થો છે માટે જ્ઞાન થાય છે એમ નથી. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયનો એ સહજ સ્વભાવ છે, કેમ કે નિર્મળ પર્યાય થાય છે ને એટલે એ સમસ્ત વિશ્વને જાણે છે. સ્વપર પ્રકાશકપણાનું સામર્થ્ય એ પોતાથી પ્રગટ્યું છે, એટલે એ આત્માનું જ્ઞાન છે એનું એ સામર્થ્ય છે, એની શક્તિ છે. એટલે એવી નિર્મળ પર્યાય થાય છે એટલે એ જ્ઞેય માત્રને જાણે છે. હવે આગળ આપણે વાત લઈએ, આ વાત પછી એના પછીના પાના ઉપર, પાના નંબર 21 ઉપર, પ્રવચન રત્નાકર ભાગ 3 એમાં પાના નંબર 21 ઉપર 3 પેરેગ્રાફ, કોમ્પ્યુટરમાં પેજ નંબર 33 એમાં 3 પેરેગ્રાફ અહીંયા કહે છે કે ભાઈ, ભગવાન જીનેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક અને અદભુત છે. મંદ કસાયનો ગમે તે ભાવ હોય, મંદ કસાય, કસાય મંદ પડે, રાગ દ્વેષ એ કસાયો છે, ક્રોધ માન માયા લો વિચાર કઈ કસાય કહીએ છીએ, એ કસાયો જ્યારે મંદ હોય એની વાત કરતા કહે છે કે ભાઈ, ભગવાન જીનેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક અને અદભુત છે. મંદ કસાયોનો ગમે તે ભાવ હોય, ભગવાન કેવળીએ એને પુદ્ગળ દ્રવ્યના પરિણામમય કહ્યો છે, કેમ કે તેમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. હવે મંદ કસાયનો ગમે તે ભાવ કહીને ગુરુદેવ એમ કહેવા માંગે છે કે એ મંદ કસાય છે એટલે શુભ ભાવ હોય, મંદ કસાય છે એટલે શુભ ભાવ હોય. તો એવો ગમે તેવો શુભ ભાવ હોય છતાં પણ એ બધાને કેવળી ભગવાને શું કહ્યા છે, પુદ્ગળ દ્રવ્યના પરિણામમય કહ્યા છે. અને એમાં એમ કહેવાનું કારણ છે કે તેમાં ચૈતન્યના નૂરનો અંશ નથી, એટલે ચૈતન્યપણું નથી. એટલે એને જો કોઈ મોક્ષ માર્ગ કહે તો એ વિપરીતતા છે, એ મોક્ષ માર્ગ નથી, એ મંદ કસાય છે. એ મંદ કસાય છે એટલે શુભભાવ હોય એને લીધે થઈને પુણ્ય બંધ પડે, પણ એથી કરી અને મુક્તિનો માર્ગ બનતો નથી. એનાથી તો બંધ થાય એટલે ઉલટો એને ભવ થાય, મુક્ત ન થાય. શુભભાવથી ભવનો બંધ પડે એટલે ભવ વધે, ભવ ઘટે નહીં. જે ભવ બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ ક્યાંથી હોય? જે ભવ બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ હોઈ શકે નહીં. એટલે એમાં વિપરીતતા આવે, એ મોક્ષનો માર્ગ નથી. ભલે એ રાગના પરિણામમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ નથી, પણ એ પરિણામમાં ચૈતન્યપણાનો અભાવ છે અને તેથી એ પૂતગલના પરિણામમય છે. ચેતો આત્માના ભાવ, શુભ ભાવ છે, ચેતો આત્માના ભાવ. પણ એ આત્મામાં એવો કોઈ ગુણ નથી કે શુભ ભાવ કરાવે અથવા અશુભ ભાવ કરાવે. આત્માનો તો એકમાત્ર શુદ્ધ ભાવ જ હોય, એકમાત્ર શુદ્ધ ભાવ જ હોય છે. હવે એના પછી આગળ એક પેરેગ્રાફ છોડી અને આગળ લઈએ. એ કહે છે એમાં કે તથા જે આ રાગાદી પરિણામ દયા દાન વ્રત ભક્તિ આદિ શુભ ભાવના પરિણામ છે, તેમને હરિયંત દેવો એટલે જેમણે કેવળ જ્ઞાન થયું છે એમાં કેવળી અને તીર્થંકર ભગવાન બંને આવી જાય, એમણે પૂતગળ દ્રવ્યના પરિણામમય કહ્યા છે. શેને? શુભ ભાવને. આ શુભ ભાવ છે એના પરિણામ દયા દાન વ્રત ભક્તિ આદિ શુભ ભાવના પરિણામ છે, એમને હરિયંત દેવે પૂતગળ દ્રવ્યના પરિણામ કહ્યા છે. એટલે એ પણ જીવ નથી, એ પણ ગ્રહણ કરવા લાયક કે આશ્રય કરવા લાયક નથી, એ અટકવાના સ્થાન છે. એ બધા શુભ ભાવ જે છે એ અટકવાના સ્થાન છે. તેથી તેઓ ચૈતન્ય સ્વભાવમાં જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. જે મૂળ ગાથાની ટીકામાં જે વાત લેવામાં આવી એ વાત લીધી છે અહીંયા. એ બધા પરિણામ જે છે એ બધા કેવા છે? ચૈતન્યમય, એટલે જીવ થવા સમર્થ નથી. એ પરિણામો ક્ષણિક છે, એ પર્યાય છે, એ ક્યારેય જીવ થતા નથી. હવે પાના નંબર 23 ઉપર, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એના પાના નંબર 23 ઉપર, કોમ્પ્યુટરમાં પેજ નંબર 35 ઉપર, અહીંયા બીજા પેરેગ્રાફમાં અહીં કહે છે કે અહીં કહે છે કે શુભાશુભ ભાવથી આત્માને લાભ થાય, ગર્મ થાય એમ શુભ ભાવને જીવ કહેનારા પરમાર્થવાદી નથી, કારણ કે આગમ યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. આ આપણે મૂળ ટીકાની અંદર આનો અર્થ સમજ્યા છીએ. હવે અહીંયા જે ગુરુદેવે વાત કરી છે એ આપણે લઈએ. એમાં કહે છે કે તેમાં તેઓ જીવ નથી એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે. જે આગમમાં પરની દયાથી ધર્મ મનાવે અને પરની દયાને સિદ્ધાંતનો સાર કહે એ જૈન આગમ જ નથી. જો આમાં બહુ સમજીને વિચાર કરી અને એના અર્થ લેવાનો છે, ગુરુદેવે જે કહ્યું છે શું કહ્યું છે કે જે આગમમાં પરની દયાથી ધર્મ મનાવે, પરની દયા પાળવી એટલે ધર્મ, અને પરની દયાને સિદ્ધાંતનો સાર કહે એ જૈન આગમ જ નથી. એકાંતે નહીં લેવું, એની પાછળનું રહસ્ય સમજવાનું છે. આમાં ઘણી ગંભીર વાત છે. અહીં તો પૂજા ભક્તિ વ્રત તપ દાન દયાના જે વિકલ્પ તે જીવ નથી એવું જે અરિહંત પ્રવચન છે એ આગમ છે. પરજીવની દયા હું પાળી શકું એવી માન્યતા છે તે મિથ્યા દર્શન છે, એટલે એ આગમનું વચન હોય નહીં. પરજીવની દયા હું પાળી શકું છું. પરજીવની દયા કેવી રીતે પાળે? એ પર જે છે, પરજીવ છે, એને પોતાના પુણ્ય અને પાપ હોય અને એની જે કંઈ સ્થિતિ થવાની હોય એની જે પર્યાય થાય એ એના કારણે, એના પાપ અને પુણ્યને કારણે થાય. તમે કંઈ કરો એટલે થાય એવું બને નહીં. એટલે પરજીવની દયા તમે પાળો તો એ તમારો શુભ ભાવ છે, પણ એનું જીવવું ને મરવું જે છે એને પોતાને કારણે થાય છે. અને આ અહીંયા નકામાનો અભિમાન કરે કે મેં પરની દયા પાળી, એટલે અને એમ પરની દયા પાળવાનો જે ભાવ છે, જે શુભ ભાવ છે, એ શુભ ભાવને લીધે થઈને એને પુણ્યનો બંધ પડે છે અને એ એમ માને કે હું ધર્મ કરું છું. હવે પુણ્યના બંધને લીધે થઈને પણ બંધાવાનું થાય, પાપના બંધથી પણ બંધાવાનું થાય અને પુણ્યના બંધથી બંધાવાનું થાય. એ બંધ જે છે એ મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ કેવી રીતે હોય? તો પછી પ્રશ્ન થાય તો શું પરજીવની દયા ન પાળવી? ઊંધો પ્રશ્ન કરે. એમ નથી કહેવાનો અર્થ, પરજીવની દયા પાળવાનો જ ભાવ આવે, શુભ ભાવ જ હોય. વ્રત તપ દયાદાન ન કરવા એ બધા વિકલ્પ જે છે એ શુભ ભાવ છે, તો એ શું કંઈ ન કરવા? ના, એમ કહેવાનો આશય નથી. એને શુભ ભાવ સમજવા, એને ધર્મ ન સમજવો. અને એવો શુભ ભાવ ધર્મી છે એને આવ્યા વગર રહેતો નથી. વાત આટલી કહેવી છે. ગુરુદેવે જે વાત કરવી છે એ આ વાત કરવી છે, પણ લોકો સમજ્યા નહીં એટલે આખી વાતને બગાડી નાખી. સમજ્યા નથી જે લોકોએ, અભ્યાસ નથી કર્યો, એ લોકો ઊંધું સમજી અને એમ લઈને બેસી ગયા. પૂજા ભક્તિ વ્રત તપ દયાદાનના ભાવ શુભ ભાવ છે અને એવા શુભ ભાવ ધર્મીને, એટલે કે જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે એને આવ્યા વગર રહે જ નહીં. મોક્ષ માર્ગમાં છે એ શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે અને પોતાને શુદ્ધ ભાવમાં ઠરીને રહેવું છે, પણ એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ભાવમાં ઠરીને રહી શકતો નથી એટલે બહારમાં આવે છે, તો બહારમાં આવે છે ત્યારે એને શુભ ભાવ જ હોય છે, એને અશુભ ભાવ નથી હોતા. ભાગ્યે જ અશુભ ભાવ થાય, જે મુનિ છે એને તો અશુભ ભાવ હોતા જ નથી. સમ્યક દ્રષ્ટિને પણ અશુભ ભાવ બહુ જ ભાગ્યે જ થાય છે, એને પણ શુભ ભાવ જ હોય છે. એટલે જ્યારે પોતે ધ્યાનમાં નથી, શુદ્ધ ભાવમાં નથી, ત્યારે બહારમાં આવે ત્યારે એને શુભ ભાવ જ હોય, પણ એ શુભ ભાવને ધર્મ માનીને ત્યાં અટકતા નથી. શુભ ભાવને ધર્મ માનીને જો અટકી જશે, એવા જ વિકલ્પમાં રહેશે, તો શુદ્ધ ભાવમાં જઈ નહીં શકે. શુદ્ધ ભાવમાં જવું છે એ મુખ્ય વાત છે, એ પુરુષાર્થ છે, અને એ દ્વારા જ નિર્જરા થાય છે. શુભ ભાવ દ્વારા તો બંધ પડે છે. એટલે મુનિને પણ ખબર છે કે આ શુભ ભાવ આવ્યો છે અને એ શુભ ભાવ એ બંધનું કારણ છે, એટલે શુભ ભાવને છોડીને શુદ્ધમાં જાય છે. શુભ ભાવને અને શુદ્ધ ભાવને બંનેને રાખી શકાતા નથી. શુભ ભાવમાં જો રહ્યો છે તો શુદ્ધમાં જઈ શકતો નથી. એટલે શુદ્ધ ભાવમાં જે જનારા છે પોતાના અંતરમાં, એ શુભ ભાવને છોડીને અંતરમાં જાય છે. એટલે એવા શુભ ભાવમાં રાચી રહેવા વાળા, શુભ ભાવને ધર્મ માનવા વાળા એ બંધ કરે છે, પુણ્યનો બંધ કરે છે, પણ આત્મામાં જતા નથી, એમને નિજરા થતી નથી. આ વાતને સમજવાની છે. એટલે મનમાંથી એક વાત કાઢી નાખવી, એ જ રીતે દયાની વાતમાં કે હું પરની દયા પાળી શકું છું, પરની રક્ષા કરું છું, એ શુભ વિકલ્પ માત્ર છે, એ ધર્મ નથી. અને એવો જ વિકલ્પ હોય, એવો શુભ વિકલ્પ જ આવ્યા વિના રહે નહીં. કોઈ કોઈની જીવની હત્યા કરતું હોય, હણતું હોય, ત્યારે એને એને બચાવવાનો ભાવ જ આવે, શુભ ભાવ જ આવે. એક પ્રાણીને કોઈ મારતું હોય તો એને બચાવવાનો ભાવ જ આવે, એવો શુભ ભાવ જ હોય. જે મોક્ષ માર્ગમાં છે એને શુભ ભાવ જ આવે, એને અશુભ ભાવ એમ ના આવે કે એ પ્રાણી મરવાનું હશે તો મરશે, મારે શું બચાવીને કામ છે, હું ક્યાં એને બચાવી શકું છું, એવો ભાવ ના આવે. એવો ભાવ જો આવે, એવો ભાવ આવે તો એ મોક્ષ માર્ગમાં છે જ નહીં. એટલે એવા અશુભ ભાવ તો એને હોય જ નહીં. કોઈને મરે મરતું હોય તો મરવા દો એમ બોલવાનો પણ ભાવ હોય નહીં. એટલે એ તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, અશુભ ભાવની તો વાત જ નથી. પણ શુભ ભાવમાં જે અટકે છે એને શુભ ભાવથી છોડાવી અને અંતરમાં લઈ જવા માટે આ વાત કરવામાં આવી છે કે ભાઈ તું શુભ ભાવમાં અટકીશ તો તું શુદ્ધમાં નહીં જઈ શકે. એટલે એ વાત અહીંયા કરવામાં આવી છે અને એ આગમ દ્વારા એ વાત લેવામાં આવી છે. એટલે આ જે બધું સમજાવવામાં આવ્યું છે એમાં આપણે ટીકા વખતે વાત કરી છે, આગમથી, યુક્તિથી અને અનુભવથી એ જાણવામાં આવ્યું છે. હવે આ બધું જે છે એ આપણે કરી ગયા છીએ એટલે વધારે એનો વિસ્તાર હવે લેતા નથી. પણ આટલી વાત જે ગુરુદેવે આ કરી એ જુદી વાત હતી. આ આઠ ભાવ એ જીવ નથી એમ જે જણાવવા વાળી 44મી ગાથામાં જે વાતો આવી ટીકામાં એના કરતાં પણ આ થોડી વધારે વિશેષ વાત હતી, એટલે આપણે લીધી છે. અને બાકીની બધી વાત જે છે એ બધાને જાતે વાંચી જવા માટે મારો ખાસ આગ્રહ છે. હવે છેલ્લે આપણે લઈએ 44મી ગાથાનો ભાવાર્થ જે છે એમાં એક લીટી જ હતી અને એ એક લીટીમાંથી આપણે થોડોક વિસ્તાર કર્યો હતો. અહીંયા જે ગુરુદેવે જે વિસ્તાર જે કર્યો છે એટલો વિસ્તાર આપણે વાંચી લઈએ અને 44મી ગાથા આપણે પૂરી કરીએ. એટલે ગાથા 44 ભાવાર્થ ઉપરનું પ્રવચન કોમ્પ્યુટરમાં પેજ નંબર 43 અને પુસ્તકમાં પાનું 31, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાનું 31 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 43 એમાં નીચે ગાથા 44 ભાવાર્થ ઉપરનું પ્રવચન. જીવ ચૈતન્ય સ્વભાવમય છે, જાણવું દેખવું એ તેનો સ્વભાવ છે. ચૈતન્ય સ્વભાવમય એટલે જ્ઞાન સ્વભાવમય છે, એટલે જ્ઞાન કરવું એમાં જ્ઞાનની સાથે હંમેશા દર્શન હોય, એટલે જાણવું અને દેખવું, જ્ઞાન કરવું અને દેખવું, એટલે જાણવું દેખવું એ એનો સ્વભાવ છે. સ્વભાવવાન પોતે આત્મા, જે સ્વભાવ છે એવા સ્વભાવવાન પોતે આત્મા અને ચૈતન્ય પોતાનો સ્વભાવ છે. જેટલા અધ્યવસાન આદિ ભાવો છે તેનાથી જીવ જુદો છે. રાગથી આત્માને ભિન્ન પાડનાર ધર્માત્માને એવો જીવ અનુભવ ગમે છે. જેમણે આત્માને રાગથી ભિન્ન પાડ્યો છે એવા ધર્માત્મા, એવા જ્ઞાની પુરુષો, એવા મહાપુરુષો, એમને એ વાત અનુભવમાં આવી છે કે આ બધા અધ્યવસાન આદિ જે છે, પરને લક્ષ્ય થતા ભાવો, વિભાવ ભાવો એટલે અધ્યવસાન, એ બધા ભાવો આત્માથી જુદા છે એવું અનુભવમાં આવ્યું છે. ભેદ જ્ઞાની સંકિતી જીવ શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મવસ્તુને પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે. જ્ઞાની છે, સંકિતી છે, એ એવા ચૈતન્ય સ્વભાવી આત્માને અનુભવ દ્વારા આસ્વાદે છે. સ્વનું સંવેદન એને, એનો સ્વાદ આવે છે. કેવો સ્વાદ આવે છે? એને આનંદનો સ્વાદ આવે છે, એમાં આને આનંદનો અનુભવ થાય છે. આત્મામાં જાય, સ્વરૂપમાં જાય અને એને આનંદ ન થાય તો સમજવું કે આત્મામાં ગયો જ નથી. એના જ્ઞાનની પર્યાય જ્યારે એ ધ્રુવને જાણે છે, સ્વરૂપનો અનુભવ કરે છે, ત્યારે એ એક રૂપ થઈને અનુભવ કરે છે. એટલે હું આત્મા અને જાણનારી આ પર્યાય એમ નથી, એ જાણનારી પર્યાય એ આત્માની સાથે, સ્વરૂપની સાથે એક રૂપ થઈ જાય છે. એટલે કોઈ દ્વેત રહેતો નથી, બેપણું રહેતું નથી, કે જાણનારો અને જે જણાય છે એ બંને એક રૂપ થઈ જાય છે. અને એ સંવેદન જે અનુભવના આવે છે, એ જાણનારી પર્યાય, એ જ્ઞાનની પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે, એ શુદ્ધ પર્યાય છે, એ પર્યાય એ સંકિતની પર્યાય છે. એટલે એવો ચૈતન્ય સ્વભાવી આત્મા વસ્તુને પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે એમ કહેવામાં આવ્યું. પ્રત્યક્ષપણે, અહીંયા પ્રત્યક્ષપણા અને પરોક્ષપણા વિશે થોડી વાત ફરીથી કરીએ. પહેલા પણ એકવાર વાત કરી છે કે પ્રત્યક્ષપણું શું છે અને પરોક્ષપણું શું છે. કેટલાક પંડિતો પણ હજી એવા અર્થ કરે છે કે ના, પ્રત્યક્ષ તો હોતું નથી, પરોક્ષ છે, અનુભવ જેવી કોઈ વસ્તુ નથી, એવી વાત કેટલાક પંડિતો પણ હજી કરે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ એ વાત પંડિત ટોડરમલજીએ તો સ્પષ્ટ કરી છે, પણ એનો અર્થ ઊંધો કરનારા પંડિતો પણ છે. અહીંયા શાસ્ત્રમાં તો અનુભવની વાત આવે જ છે કે પ્રત્યક્ષ અનુભવ છે, સ્વસંવેદન છે. સંવેદન એટલે વેદાય છે, એનું એ વેદન એટલે આનંદનું અનુવેદન હોય છે. આવી સ્પષ્ટ વાત કરવામાં આવી, પણ છતાં પણ કેટલાકને એમાં વાંધો છે. મૂળ વાત એ છે કે એમાં દર્શન અને જ્ઞાન બે વસ્તુ સાથે છે. દર્શન એટલે સામાન્ય અવલોકન. એ સામાન્ય અવલોકન એવો જે દર્શનનો અર્થ, આપણે દર્શનના ઘણા અર્થ થાય છે, અહીંયા આપણે પહેલો અર્થ લઈએ છીએ. દર્શન એટલે સામાન્ય અવલોકન. એ સામાન્ય અવલોકન અથવા સામાન્ય પ્રતિભાસ, એ સામાન્ય પ્રતિભાસ જે છે એ અનુભવ છે. અને પછી વિશેષતાથી જ્ઞાન, એટલે જ્ઞાન જે છે એને પરોક્ષ કહેવું છે. સમ્યક દર્શન થાય ત્યારે જે અનુભવ થાય છે એ સામાન્ય અવલોકન પ્રતિભાસ, આત્મા આ આત્મા એવો જે પ્રતિભાસ થાય છે એ વખતે એને આનંદનો અનુભવ થાય છે, એ વેદન છે. એ આનંદનું વેદન એને અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. ઇન્દ્રિયો દ્વારા એ આનંદ અનુભવાતો નથી, એ અતિન્દ્રિયપણે એવું આનંદ વેદન હોય છે, એને એ અનુભવે છે. અને એ અનુભવની વાત છે, એ શબ્દમાં આવી શકતી નથી, પણ અનુભવ છે. પણ સાથે જે જ્ઞાન છે એને પરોક્ષ કહ્યું. એ પરોક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે, એમનું જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે, એટલે કે આત્માના પ્રદેશોથી સીધે સીધું થાય છે. એટલે એ પ્રત્યક્ષ કહ્યું છે, એ અપેક્ષાએ આ શ્રુત જ્ઞાન છે એટલે એને પરોક્ષ કહ્યું છે. પણ પેલો અનુભવ છે એમાં કંઈ પરોક્ષપણો નથી, એ તો અનુભવાય જ છે. સાકર જે છે એ આંધળો માણસ મોડામાં નાખે તો એને સ્વાદ એને મીઠો જ આવે, એને દેખી નથી એટલે એને કંઈ બીજો સ્વાદ આવે કે સ્વાદ ના આવે એવું બને. આંધળા માણસને મોડામાં સાકર આપણે મૂકીએ તો એને સાકરનો સ્વાદ મીઠો આવે એમ ના બને કે ના, એને જોઈ જ નથી સાકર એટલે એને સ્વાદ ના આવે, એવું તો કંઈ બનતું નથી. એ તો અનુભવવાની વસ્તુ છે. સ્વાદ છે તો એ અનુભવની વસ્તુ છે, એને સ્વાદ આવે. કંઈ એવું નથી કે સાકરને જોવાથી જ સાકરનો સ્વાદ આવે, સાકરને હાથમાં લેવાથી સાકરનો સ્વાદ આવે એવું તો નથી, કે સૂંઘવાથી સાકરનો સ્વાદ આવે એવું તો નથી. સાકરને મોઢામાં મૂકવાથી ખબર નથી, આપણને આંખ મીચી છે, જોઈ પણ નથી, જાણી પણ નથી, છતાં પણ મોઢામાં મૂકતા એનો જે સ્વાદ આવે એ તો સ્વાદ જ છે. અરે કોઈક બુડને બોલતા નથી આવડતું, એને પણ એ મોઢામાં મૂકીએ, નાના બાળકને પણ મોઢામાં મૂકીએ તો એને સ્વાદ તો અનુભવમાં આવે કે ના આવે? એને એ સ્વીટ એવો શબ્દ બોલતા નથી આવડતું, એને મીઠું ગળ્યું એવો શબ્દ પણ બોલતા નથી આવડતું, પણ છતાંય બાળકને અનુભવમાં તો આવે છે કે નથી આવતું? એટલે અનુભવ શબ્દમાં ના આવે એનો અર્થ એવો નથી કે અનુભવ નથી. બાળક પણ સાકરનો સ્વાદ, મીઠો સ્વાદ અનુભવે છે ને, તેવો રાજી થઈ જાય છે ભાવતું હોય તો. એટલે એ આત્માનો જે અનુભવ છે એનો સ્વાદ છે. એ સ્વાદ શું છે? આનંદ રૂપે એ સ્વાદમાં આવે છે, એ અનુભવની વાત છે. એટલે સ્વસંવેદન જ્યાં વાત મૂકી છે ને ત્યારે એનો વિચાર કરવાનો છે. અને જ્યારે એની વાત કરી હોય ત્યારે ઘણી જગ્યાએ આ વાત લખી છે કે પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે. અહીંયા તો બહુ સ્પષ્ટ ચોખ્ખું કરી દીધું છે. ભેદ જ્ઞાની સંકિતિ જીવ શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મવસ્તુને પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે. ગુરુદેવના શબ્દમાં કોઈ વાત બાકી ન રહી જાય એવી રીતે આ ભાવાર્થમાં વાત લીધી છે. એટલે એવું પ્રત્યક્ષપણું છે, અને એવો પ્રત્યક્ષ અનુભવ થયા પછીથી એ ભલે તમને શબ્દમાં ન કહે પણ વાત એને અનુભવી છે એટલે એ તો કહેશે જ કે ભાઈ આ જીવ નો અનુભવ અમે જે કર્યો છે, આ આત્માનો અનુભવ કર્યો છે, જુદો છે, આ બીજું કંઈ પણ એ આત્મા નથી. તું સવારથી સાંજ સુધીમાં જે કંઈ કરે, પૂજા ભક્તિ વિનય આ તે બધું કરે, એ બધો તારો શુભભાવ છે. જે અનુભવાય છે આત્મા એ જુદો છે. આવી વાત એ કરે ત્યારે શાંતિથી સાંભળવી ને સમજવી, વિરોધ ન કરવા. તમે કેમ આમ કહો છો, ભક્તિની કેમ તમે ના પાડી? અરે ભાઈ, ના નથી પાડતા, વ્રતની ના નથી પાડતા, તપની ના નથી પાડતા, બધી વસ્તુ ને સમજવાની વાત છે. એ બધા ભાવ છે, એ ભાવ અને જે આત્મા અનુભવાય છે એ વસ્તુ જુદી છે. અને જે આત્માનો અનુભવ છે એ શુદ્ધ પરિણમન છે, અને એવું શુદ્ધ પરિણમન હંમેશને માટે કાયમને માટે રહી જાય, એમાં ઠરવાનું થઈ જાય, એ દશા જે છે એ પૂર્ણ દશા છે, અને એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાની છે. આટલી તો વાત છે. આ બધી ગાથાઓ દ્વારા જે કહેવામાં આવે છે આ કહેવાનું છે કે ભાઈ તું ભય કર, તને તું આત્મામાં નથી જતો, અંદરમાં નથી જતો, એટલે તને અનુભવ નથી થયો. પણ એમ નહીં માન કે એવો અનુભવ બીજાને પણ નથી, બીજા કંઈ એમને કંઈ કલ્પના કરીને વાત કરે છે એમ નથી, અનુભવ સહિતની વાત કરે છે. અને આવું અનુભવમાં આવે છે કે ભાઈ આ આત્મા જે છે એનો અનુભવ જે છે એ તો આનંદ રૂપે છે, અમે અનુભવ્યો છે, એ આનંદનું અમે વર્ણન નથી કરી શકતા, એ શબ્દમાં ના આવી શકે એવી વાત છે. પણ તું હવે વિશ્વાસ રાખ કે એવો અમને અનુભવ છે, અને એવા અનુભવમાં ક્યાંય આ કર્મની વાત નથી, કર્મના ઉદયની વાત નથી, કર્મના અનુભવની વાત નથી. એને લીધે થઈ અને જે ભાવ થાય છે, શુભ ભાવ કે અશુભ ભાવ થાય છે, એની કોઈ વાત નથી. એ તો આત્માનો અનુભવ તો અનેરો છે, એ તો અલૌકિક આનંદ રૂપે છે, એ વાત છે. એટલે એમ એ બધા પ્રકારના જે અધિવસાન આદિ જે આઠ પ્રકાર કયા, એવા અનેક પ્રકાર જે છે એનાથી જુદો ભગવાન આત્મા જેણે અનુભવ્યો છે એ અહીંયા આપણને કહે છે કે ભાઈ તું હવે સમજ, અમે અનુભવ્યું છે, માટે એ બધા વિકલ્પોને તું છોડ અને તું સ્વરૂપમાં જા. આટલી વાત છે. તેથી અહીંયા કહે છે ગુરુદેવ કે તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. કર્મ, રાગ, શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ કે સુખ દુઃખની કલ્પના ઇત્યાદિ આત્મા નથી. અહીં પૂદગળથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનારા પુરુષને મીઠાસથી અને સંભાવથી જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ હવે કાવ્યમાં કહે છે. એટલે હવે આ વાત આપણને આગળ વિશેષ શ્લોકમાં કહેશે, વધારે સારી રીતે સમજાવે છે, મીઠાસથી સમજાવે છે કે તારે શું સમજવાનું છે, તું બીજું બધું છોડ એની વાત હવે કહેશે. તો હવે કળશ 34મો આવતી વખતે આપણે લઈશું આવતા સ્વાધ્યાયમાં. અને આ આઠ ભાવની વાત આપણે જે ટીકામાં લીધી એનો વધારે વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે ઘણા પાના સુધીનો, એ બધો વિસ્તાર વાંચી જવા માટે ખાસ મારી ભલામણ છે. બધાને ખાસ વિનંતી છે કે પ્રભુ એ બધું વાંચી જાઓ અને ભાવને પકડો કે આ મહાપુરુષોએ અંદરમાં જે અનુભવ્યું છે એ અનુભવ્યું છે, એની અંદર તો આ જે કંઈ બહારમાં આપણે કરી રહ્યા છીએ છે નહીં. શાંતિથી માત્ર એટલો વિચાર કરશો તો પણ વાત બેસી જશે કે આત્મામાં જતા જે મહાપુરુષો અનુભવ કરે છે એ તો અતિન્દ્રિય આનંદ સુખનો અનુભવ કરે છે, ખૂબ શાંતિનો અનુભવ કરે છે પ્રભુ, તો એ વસ્તુ જે છે એ વસ્તુની અંદર તો આપણે જે બારમાં કરી રહ્યા છીએ એમાંની એક પણ વાત છે નહીં. એટલે આપણે જેને જીવ માની રહ્યા છીએ, જે જે વસ્તુને આપણે જીવ માનીએ, જે જે વાતથી આપણે મુક્ત સ્વરૂપને માનતા હોઈએ, અથવા તો જે જે વાતથી એવું મુક્ત સ્વરૂપ પ્રાપ્ત થવાનું માનતા હોઈએ, એ બધું બારમાં ક્યાંય કોઈ રીતે દેખાતું નથી, એમને નથી જણાવ્યું, તો હોઈ શકે જ નહીં. એમ વિચાર કરીએ તો પણ બેસી જાય એવી વાત છે કે ના ના, વાત તો અનુભવની જ છે. અનુભવ ગમે વસ્તુ છે અને અનુભવમાં એમને આવ્યું છે, એમને કોઈ અસત્ય બોલવાનું પ્રયોજન નથી. આ મહાપુરુષો જે થઈ ગયા એ બધા તો પામ્યા છે, એમને તો પ્રાપ્ત કરી લીધું છે, એમને આપણને કોઈ અસત્ય બોલી અને ખોટા માર્ગે ચડાવવા છે એવી તો કોઈ વાત છે નહીં. એમણે તો કરુણા કરીને આપણને વાત કરી છે કે અમને એ ચૈતન્ય સ્વભાવી આત્મા આનંદ રૂપે અનુભવાયો છે અને એમાં ક્યાંય આ અધ્યવસાન કે કર્મ કે એ બધું નથી. તો જ્ઞાની પુરુષના અનુભવ સંબંધી વિચાર કરજો, જ્ઞાની પુરુષનો અનુભવ કેવો છે એના સંબંધી વધારે વિચાર કરશો અને એ જે ભાવ હશે એને લીધે થઈ અને બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે પ્રભુ, એનો જ વિચાર કરવો. અને આ 44મી ગાથા ઉપર જે પ્રવચનો થયા એ પ્રવચનોને આ પ્રવચન રત્નાક્રમાંથી વાંચી જવા, અથવા તો 19મી વખતના જે પ્રવચનો છે એ સાંભળવા અને એ સમયસાર સિદ્ધિ સાથે રાખી અને સાંભળવા, અથવા તો સમયસાર સિદ્ધિમાંથી વાંચી જવા, કોઈ પણ રીતે પણ ગુરુદેવના પ્રવચનોનો લાભ જરૂરથી લેજો. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરી છે, તો સુખધામ બોલીએ.
Thank you.